સજાનંદ સ્વામી મહારાજની જય. પરામૃત પ્રસાદ 69, તારીખ 20/4/1985, મહાબળેશ્વર શિબિર, પ્રભુના માથે ભાર, પરામૃત પ્રસાદ, પરમ પૂજ્ય સ્વામી શ્રી.
એક દિવસ મહાપુરુષોના ખૂબ ગુણગાન ગાયા સ્વામીજીએ. એવી યુવાન પહેલી જ વખત આવેલા, શ્રદ્ધાવાન, મને સહજ સંકલ્પ ઉઠેલો કે હવા ગુનો તો ક્યારે આવશે. બાપાએ એ જ વાત કરી હતી. બસ મોટા પુરુષની જેમ જેમ આજ્ઞા પાડતા જઈએ તેમ તેમ બુદ્ધિયોગ આવતો જાય. વાત બહુ સાદી છે, અઘરી ખૂબ છે. કેટલી સાદી છે? જ્યારે પોતાના દોષનું સમ્યક દર્શન થાય તો સમજવું કે ભગવાનની કૃપા થઈ. પહેલી વાત, જ્યારે પોતાના દોષનું દર્શન થાય ત્યારે માનજો બહુ મોટી કૃપા થઈ ગઈ. અને એ દોષનું સમ્યક દર્શન કરવા માટે જ પ્રસંગ ઉભા કરે છે. પ્રસંગ તો એક લાની છે, પ્રસંગ એક પરમ કૃપા છે. અને એ સ્વીકાર એમ નિષ્ઠા કહેવાય, પ્રીતિ કહેવાય. મોડ વાત પર આવું છું, પછી આ સમજાવું છું. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક ડોર અને ડંભ અને દાપણના અંગો છે જ. એક જ ગુનાદાન સ્વામીએ કહ્યું, એક જ ગુનાદાન સ્વામીએ, દાપણ અને ભોરપણ એ જ બે મૂળ દોષ છે. કામ ને મૂળ દોષ તરીકે ગણાયું નથી, વાસનાને મૂળ દોષ તરીકે ગણાયું નથી, દાપણ ને ભોરપણ એ મૂળ દોષ છે. આપણે દાપણથી અને ભોરપણથી એવી રીતે જીવીએ છીએ, ન કરવાનું કર્યા જ કરીએ છીએ, કર્યા જ કરીએ છીએ. બીજી વાત સમજી લો, ભૂલી બહુ જવાય છે. વર્ષોથી પોતાની રીતે જીવ્યા છે તેથી ખૂબ ભૂલી જવાય. એટલે ખૂબ ભૂલી જવાય. બધું જ પ્રભુ આપે છે. એક પણ દોષનું દર્શન નહોતું, કરોડો દોષનું દર્શન થયું. જંગલિયતનું નામ નહોતું, વિવેકથી જીવન જીવતા હતા. પણ એક જંગલી જનાવર જેવું મારે માનસાઈને 20 વર્ષ પ્રીતિ. માનસાઈ પાર્ષદ ન હતા, અમે યુવકો હતા. અમે એકબીજાને બહુ સૂચન બહુ સ્પષ્ટપણે કરતા હતા. અને હું તમને બધાને કહું છું કે તમારાથી ગુને કરીને યુગ મોટા હોય એની મર્યાદા રાખજો. બિલાડા સ્ટેટની 5-7 દીકરીઓ દાજીબાપુના દીકરાની ઘરે આવેલી, ભગવતસિંહની ઘરે. બિલાડ અને પાણી પાલી બંને સ્ટેટ અલગ અલગ. રસોઈ આપવા માટે બપોરે મારે જવાનું, સવારે જવાનું, સાંજે સમજી કે ઠાકોરજીનો થાળ જેટલા દિવસ બે નહીં રોકાશે ત્યાં સુધી મોકલીશું. માનસાઈ જોડે ખૂબ પ્રીતિ. માનસાઈ કે જાગતો રહેજે, હું ત્યાં જઉં, થાળીઓ મૂકી આવું. એમને થાળીઓમાં બધું મૂકી દઉં, પછી લઈને પાછો આવું. દિવસમાં 3 વખત એવા 7 દિવસ. માનસાઈ કે કેવું ચાલે છે? વ્યવસ્થિત. પણ તે વખતે ખબર નહોતી કે આ બુદ્ધિબળ શક્તિ પ્રભુની છે. આપણે દુખિયા છીએ, આપણે બીજાનું જોઈએ છીએ, બીજાનો ભાર નથી, બીજાની પાસે અપેક્ષા રહે છે. એનું કારણ નિષ્ઠાની ભયંકર કચાસ છે. માનસાઈ ડાયરેક્ટલી મને કહેતા હતા કે નજર તો તારી કોઈ જગ્યાએ ગઈ નથી ને. મેં એમને કહ્યું, ચિંતા કરવા જેવું નથી. પણ એ કોઈક અજ્ઞાન અવસ્થામાંથી હું બોલ્યો હતો, તે ખ્યાલ તે વખતે નહોતો. આપણે ખુલ્લા રહેવાનું છે, વિશ્વાસે વાહન ચલાવવાનું છે. એ કરાવશે, તમને અનુભવ થશે જ. એ 3 મારા અનુભવની અત્યારે વાત કરું છું. મિયાજી રતનજી ખુલ્લા રહ્યા, એક બુદ્ધિયોગ મળી ગયો, બે બાએ બરોબર ફફડાવ્યા, 3 વિવેક આવી ગયો, 4 અભાવ લીધો નહીં, 5 સેવાની ભાવના છોડીને મહારાજના આશીર્વાદ હૃદયમાં પડ્યા, મહાનિષ્કામી બનાવી દીધા. બસ ફૂલ મૂક્યા ને મહાનિષ્કામી, ઇન્દ્રિયોનો પ્રભાવ ખતમ આત્મા ઉપર. ઇન્દ્રિયો ભગવાનને આધીન વર્તા થઈ ગયા, અંતકરણનો આત્મા ઉપરનો પ્રભાવ ખતમ. કેટલી સાધના સહેલી છે. વર્ત્યા, પુષ્પ મૂક્યા. અમને આ ખ્યાલ નહોતો આવ્યો. સ્કૂલ અને કોલેજ લાઈફમાં પણ એટલા જ વિવેક ને મસ્તીથી વર્તા હતા. કરોડો જન્મથી પોતાના બળે જીવન જીવવાના હેવા બધાને છે. હજી આપણને બહુ દુઃખી કરે છે. બહુ ચોક્કસ માનવાનું, બહુ પાકું માનવાનું. પ્રભુ આપણને ક્યારેય દુખી ન કરે, પ્રભુ કેવળ હિતકારી જ છે. હૈયાના તંત્રને પ્રથમના સૂર પ્રમાણે બાજુમાં રાખીને દોડતા જ રહેવાનું, દોડતા જ રહેવાનું. હું તો ત્યાં સુધી માનતો કે એથેન્સના એ પેરિસના ડોલ્ટનને જો સ્ત્રીનો 40 વર્ષ પછી જયારે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાંથી બહાર નીકળ્યા ત્યારે એને સ્ત્રી નામના તત્વની જ ખબર નહોતી. એનો અર્થ એવો નહોતો કે સેક્સથી પર હતો, એનો અર્થ એવો નહોતો કે અપેક્ષા. સેક્સ કરતા ખતરનાક છે અપેક્ષા, અને અપેક્ષા કરતા ખતરનાક છે પોતાનું બળ જાન પણ. આવું કંઈક વાંચેલું છે એના ફળ સ્વરૂપે તમે તમારા ધ્યેયમાં નક્કી ધ્યેયમાં ડૂબ્યા રહો, તમને ખ્યાલ જ નહીં આવે કે સ્ત્રી છે કે નહીં. વૈજ્ઞાનિકોને ક્યાં ખ્યાલ આવે છે? પણ એ વૃત્તિને ઇરિડેકેટ કરવા માટે આશીર્વાદ અનિવાર્ય છે.